શરૂઆતમાં આપેલ MP3 ટ્રેક વગાડવો.
એકત્ર જ્ઞાન ગોષ્ઠી. અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર AIની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં આપ સૌનું સ્વાગત છે. હું છું આપની યજમાન, અને આજે આપણે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ.
અને હું છું આપની સાથે વિષય નિષ્ણાત તરીકે આ જટિલ પણ મહત્વના વિચારોને સમજવામાં મદદ કરવા માટે.
આજે આપણે જે પુસ્તકની વાત કરવાના છીએ એણે દુનિયાભરમાં ખળભળાટ મચાવ્યો હતો, અને સાચું કહું તો એના મુદ્દા આજે પણ એટલા જ પ્રસ્તુત છે.
હા, બિલકુલ. આપણે વાત કરી રહ્યા છીએ રિચાર્ડ ડોકિન્સના પુસ્તક ધ ગોડ ડિલ્યુઝન વિશે.
ગુજરાતીમાં આપણે એને ગુડ ડિલ્યુઝન, ધર્મ અને તર્ક કહી શકીએ. સમજવા માટે
ચોક્કસ. અને આ પુસ્તક સીધા જેવા સવાલો ઉઠાવે છે જે આપણા બધાના મનમાં ક્યાંક ને ક્યાંક હોય છે. શ્રદ્ધા, ઈશ્વર, વિજ્ઞાન, નૈતિકતા.
બરાબર. આજના જમાનામાં જ્યાં ચારે બાજુથી માહિતીનો ધોધ વહે છે, ત્યાં શું માનવું, શા માટે માનવું એ વિચારવું ખરેખર જરૂરી છે.
અને ડોકિન્સ બસ આ જ કરવા માટે આપણને એક રીતે પડકારે છે.
તો ચાલો પહેલા એ જાણીએ કે આ પડકાર ફેંકનાર લેખક છે કોણ. રિચાર્ડ ડોકિન્સ.
હા, રિચાર્ડ ડોકિન્સ કોઈ સામાન્ય લેખક નથી. એ વિશ્વવિખ્યાત ઇવોલ્યુશનરી બાયોલોજિસ્ટ છે.
ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર પણ રહી ચૂક્યા છે. નહીં,
બરાબર. અને વિજ્ઞાનને સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં એમની માસ્ટરી છે. જીવ વિજ્ઞાનમાં એમનું નામ બહુ મોટું છે.
અને એમના પહેલાના પુસ્તકો પણ કંઈ કમ નથી.
અરે બિલકુલ નહીં. એમનું 1976નું પુસ્તક ધ સેલ્ફિશ જીન.
હા, એણે તો ભારે અસર કરી હતી.
એણે તો ઉત્ક્રાંતિની આખી સમજ જ બદલી નાખી. કહ્યું કે ઉત્ક્રાંતિના કેન્દ્રમાં વ્યક્તિ નહીં પણ જનીન છે. પછી આવ્યું ધ બ્લાઇન્ડ વોચમેકર.
એમાં શું હતું ખાસ?
એમાં એમણે સમજાવ્યું કે કુદરતી પસંદગી કેવી રીતે કોઈ ડિઝાઇનર વગર પણ જટિલ અંગો બનાવી શકે છે. કોઈ ઘડિયાળ બનાવનારની જેમ નહીં, પણ કુદરતી પ્રક્રિયાથી. એણે ઇન્ટેલિજન્ટ ડિઝાઇનના દાવાઓને સીધો પડકાર ફેંક્યો.
ઓકે, એટલે એમનો અભિગમ એવો છે કે ધર્મના દાવાઓને પણ વૈજ્ઞાનિક નજરે જોવા.
એકદમ સાચી વાત. તેઓ માને છે કે જો ઈશ્વરના અસ્તિત્વનો દાવો બ્રહ્માંડ વિશે કંઈ કહેતો હોય, તો એને પણ બીજા કોઈ વૈજ્ઞાનિક સિદ્ધાંતની જેમ જ પુરાવા અને તર્કની કસોટી પર ચકાસવો જોઈએ.
કોઈ ખાસ છૂટછાટ નહીં.
બસ, શ્રદ્ધાને કોઈ વિશેષ દરજ્જો નહીં. અને ઉત્ક્રાંતિનો એમનો ઊંડો અભ્યાસ એમને જીવનની ઉત્પત્તિ સમજાવવા માટે ઈશ્વર વગરનો એક મજબૂત વિકલ્પ આપે છે. એટલે જ એ ન્યૂ એથિઝમ, એટલે કે નૂતન નાસ્તિકવાદ ચળવળના મુખ્ય ચહેરા પણ
બન્યા. સમજાયું. તો હવે આવીએ પુસ્તક પર. ધ ગોડ ડેલ્યુઝન, આનો મુખ્ય સૂર શું છે? એકદમ સરળ ભાષામાં કહીએ તો.
જુઓ, પુસ્તકનો મુખ્ય અને કદાચ વિવાદાસ્પદ વિચાર એ છે કે એક વ્યક્તિગત ચમત્કાર કરનાર સર્જનહાર ઈશ્વરમાં માનવું એ માત્ર એક ભ્રમણા છે.
ભ્રમણા એટલે?
એટલે કે પુરાવા એની વિરુદ્ધમાં હોય છતાં ટકી રહેતી ખોટી માન્યતા. અને ડોકિન્સ એમ પણ કહે છે કે આ માન્યતા ક્યારેક નુકસાનકારક પણ હોઈ શકે છે.
ઓકે, અને એમનો તર્ક શું છે આ પાછળ?
માંડ વિશેનો એક દાવો, એટલે એની ચકાસણી તર્ક અને પુરાવાથી થવી જોઈએ.
અને એ ચકાસણી પછી ડોકિન્સ કયા નિષ્કર્ષ પર પહોંચે છે? પુસ્તક કયા સવાલો પૂછે છે?
ડોકિન્સનું તારણ છે કે અત્યારે જે વૈજ્ઞાનિક પુરાવા છે એ જોતા આવા ઈશ્વરનું હોવું અત્યંત અસંભવિત છે, લગભગ નહીં બરાબર. અને પુસ્તક મોટા સવાલો પૂછે છે. શું ખરેખર કોઈ સુપર નેચરલ બનાવનાર છે? ઈશ્વર છે એવું માનવા માટે કોઈ નક્કર દલીલો છે? શું શ્રદ્ધા રાખવી એ સારી વાત છે? ઈશ્વર વગર આપણે સારા ન બની શકીએ? અને શું ધર્મ દુનિયા માટે સારો રહ્યો છે કે ખરાબ?
બાપરે, આ તો ખરેખર મૂળભૂત સવાલો છે. અને ડોકિન્સનો જવાબ શું છે આ બધાનો? મુખ્યત્વે
મુખ્ય જવાબ એમના ક્ષેત્રમાંથી આવે છે, ઉત્ક્રાંતિ. એ કહે છે કે ડાર્વિનનો સિદ્ધાંત જીવનની આટલી બધી વિવિધતા અને જટિલતા સમજાવવા માટે ઈશ્વરે બનાવ્યું કરતાં વધુ શક્તિશાળી અને બૌદ્ધિક રીતે સંતોષકારક છે.
એટલે પુસ્તકનો હેતુ શું છે? કોના માટે છે આ?
હેતુ છે વાચકોને વિચારવા માટે મજબૂર કરવાનો, ધાર્મિક કટ્ટરતા પર સવાલ ઉઠાવવા માટેના બૌદ્ધિક સાધનો આપવાનો. અને નાસ્તિકતાને કોઈ ડરવાની કે શરમની વાત નહીં, પણ એક તાર્કિક અને નૈતિક વિકલ્પ તરીકે રજૂ કરવાનો.
ચાલો તો થોડા ઊંડા ઉતરીએ. મને લાગે છે કે પહેલો જ મોટો મુદ્દો એ છે કે ઈશ્વરના વિચારને જ એક વૈજ્ઞાનિક પરિકલ્પના ગણવી આજ ઘણાને કદાચ અજીબ લાગશે.
હા, એ જ પાયો છે. પ્રકરણ ૨માં જેને એ ઈશ્વર પરિકલ્પના કહે છે એ સ્પષ્ટ કરે છે કે અહીં એ બ્રહ્માંડ પ્રત્યેના અહોભાવની વાત નથી કરતા.
જેને એ આઇન્સ્ટીનિયન ધર્મ કહે છે.
હા, બરાબર. એ વાત કરે છે એક વ્યક્તિગત સર્જનહાર દુનિયામાં દખલ દેતા ઈશ્વરની, અને જો આવો ઈશ્વર હોય તો એની અસર બ્રહ્માંડ પર થવી જોઈએ, એટલે એ વૈજ્ઞાનિક તપાસનો વિષય બને.
ઓકે.
અહીં એ 1 થી 7નો એક સ્કેલ આપે છે. 1 એટલે મને 100% ખાતરી છે કે ઈશ્વર છે, અને 7 એટલે મને 100% ખાતરી છે કે ઈશ્વર નથી.
અને ડોકિન્સ પોતાને ક્યાં મૂકે છે?
લગભગ 6.9 પર, એટલે કે એ લગભગ નિશ્ચિત છે કે ઈશ્વર નથી, પણ 100% નહીં, કારણ કે વિજ્ઞાનમાં કશુંક નથી એ સાબિત કરવો બહુ અઘરો છે.
એટલે એ સંભાવનાની રીતે જોવું. અને આ જ વાત પેલી પ્રખ્યાત અલ્ટિમેટ બોઈંગ 747 ગેમ્બિટ તરફ લઈ જાય છે, ખરું ને?
શું છે આ?
બરાબર. આ દલીલ પ્રકરણ 4માં આવે છે અને ખરેખર મજેદાર છે. એ કહે છે કે ધર્મની સામાન્ય દલીલ શું છે, કે દુનિયા, ખાસ કરીને જીવો, એટલા જટિલ છે કે જાતે ન બની શકે.
હા, એટલે કોઈ ડિઝાઇનર હોવો જોઈએ, ઈશ્વર.
ડોકિન્સ કહે છે, ઓકે, ચાલો માની લઈએ, પણ જો આટલી જટિલ દુનિયા બનાવવા માટે કોઈ ડિઝાઇનર જોઈએ, તો એ ડિઝાઇનર પોતે કેટલો જટિલ હોવો જોઈએ? અત્યંત જટિલ, ખરું ને? તો પછી એ ડિઝાઇનરને કોણે બનાવ્યો? તમે તો જટિલતા સમજાવવા માટે એનાથી પણ વધુ જટિલ વસ્તુ ઈશ્વર ધારી લીધી. આ તો સમસ્યાનો હલ નથી, સમસ્યાને મોટી બનાવી દીધી.
વાહ, આ તર્ક તો ખરેખર વિચારવા જેવો છે. એમને સરસ ઉપમા આપી છે. ઉત્ક્રાંતિ એક ક્રેન જેવી છે, જે ધીમે ધીમે, સ્ટેપ બાય સ્ટેપ, કુદરતી નિયમોથી સરળમાંથી જટિલ બનાવે છે. જ્યારે ઈશ્વરનો વિચાર સ્કાયહુક જેવો છે.
સ્કાયહુક એટલે?
એટલે ઉપરથી લટકાવી દીધેલો જાદુઈ જવાબ, જે ખરેખર કશું સમજાવતો નથી, બસ ધારી લે છે.
આ 747 ગેમ્બેટ ખરેખર અટકીને વિચારવા જેવી છે. આપણે સામાન્ય રીતે જટિલતા જોઈને સીધો ડિઝાઇનર ધારી લઈએ છીએ, પણ એ ડિઝાઇનરની જટિલતાનું શું? આ રોજબરોજના દાવાઓ માટે પણ સાચું છે. કોઈ પણ દાવો સ્વીકારતા પહેલા એની પાછળનો તર્ક જોવો જોઈએ.
ચોક્કસપણે. અને પછી સવાલ આવે કે જો ઈશ્વર જવાબ નથી, તો જીવન આટલું જટિલ કેમ છે, અને આ ધર્મ જેવી માન્યતાઓ આટલી બધી ફેલાયેલી કેમ છે, અને આપણી અંદરની આ નૈતિકતા એ ક્યાંથી આવી?
હા, એ જ મોટો પ્રશ્ન. જો ઈશ્વરે નિયમો ન આપ્યા તો આપણે સારા કેમ છીએ? ડોકિન્સ આનો શું જવાબ આપે છે? ઉત્ક્રાંતિના આધારે?
હા, પ્રકરણ 5 અને 6 આ જ વાતો પર છે. ધર્મના મૂળ વિશે એ કહે છે કે ધર્મ પોતે કદાચ સીધો ઉપયોગી ન હોય, પણ બીજી ઉપયોગી માનસિક વૃત્તિઓની આડ પેદાશ હોઈ શકે.
દાખલા તરીકે?
જેમ કે બાળકોમાં વડીલોની વાત માનવાની વૃત્તિ, એ એમના બચાવ માટે જરૂરી છે, બરાબર? પણ આ જ વૃત્તિ એમને ધાર્મિક માન્યતાઓ સહેલાઈથી સ્વીકારવા પણ પ્રેરે છે. અથવા આપણી એજન્સી ડિટેક્શન વૃત્તિ, એટલે કે કોઈ ઘટના પાછળ કોઈ કરતા કોઈ ઈરાદો જોવાની ટેવ. પહેલાના જમાનામાં ઝાડીમાં અવાજ આવે તો સિંહ હશે એમ માની લેવું સલામત હતું, ભલે પવન હોય. આ જ વૃત્તિ આપણને વાવાઝોડા કે ધરતીકંપ પાછળ પણ કોઈ દેવતાનો હાથ જોવા પ્રેરી શકે.
ઓકે. અને અહીં એ મીમ્સની વાત પણ કરે છે ને?
હા, સાંસ્કૃતિક વિચારો જે વાયરસની જેમ ફેલાય છે, ધાર્મિક વિચારો પણ એક પ્રકારના મીમ્સ છે જે પેઢી દર પેઢી ઉતરી આવે છે.
અને નૈતિકતાનું શું? શું એ પણ ઉત્ક્રાંતિનું પરિણામ છે?
ડોકિન્સ કહે છે હા, આપણી નૈતિક ભાવના ધર્મ પહેલાથી છે, અને એના ડાર્વિનિયન કારણો છે. જેમ કે?
કયા કયા?
એક, કિન સિલેક્શન. આપણે આપણા સગા વહાલાની મદદ કરીએ છીએ કારણ કે એમનામાં આપણા જેવા જનીનો છે. બીજું, પારસ્પરિક પરોપકાર, એટલે તું મારું ભલું કર, હું તારું કરીશ. આપણે મિત્રને મદદ કરીએ એ આશાએ કે એ પણ કરશે.
હા, એ તો આપણે રોજ કરીએ છીએ.
ત્રીજું, પ્રતિષ્ઠા. સમાજમાં સારો માણસ તરીકે ઓળખાવવું ફાયદાકારક છે. અને ચોથું, ક્યારેક યોગ્યતાનું પ્રદર્શન, મદદ કરીને પોતાની શક્તિ બતાવી. આ બધું મળીને ઈશ્વરના આદેશ વગર પણ નૈતિકતાનો પાયો બનાવે છે.
વાહ, આ બહુ રસપ્રદ છે કે આપણી સારપ કદાચ આપણી ઉત્ક્રાંતિની લાંબી સફરનો જ હિસ્સો છે. આ વિચાર આપણા રોજિંદા વ્યવહારને એકદમ નવી રીતે જોવામાં મદદ કરે છે. પણ
ઘણા કહેશે કે સાચી નૈતિકતા તો ધર્મગ્રંથોમાંથી જ આવે, શ્રદ્ધામાંથી આવે. ડોકિન્સ આના વિશે શું કહે છે? એ તો આ બંનેના મોટા ટીકાકાર છે.
હા, બહુ મોટા. અને પુસ્તકના પછીના ભાગમાં એ આ મુદ્દે ખૂબ સ્પષ્ટ છે. પ્રકરણ 7માં એ ખાસ કરીને બાઇબલના ઓલ્ડ ટેસ્ટામેન્ટની નૈતિકતાની બહુ આકરી ટીકા કરે છે.
શું કહે છે?
એમાં વર્ણવેલી હિંસા, નરસંહાર, જાતિવાદ, સ્ત્રીઓ પ્રત્યેનો દ્વેષ એ બધાના ઉદાહરણો આપીને કહે છે કે આજના માપદંડો પ્રમાણે આ અત્યંત અનૈતિક છે. એમણે તો ત્યાં સુધી કહ્યું કે ઓલ્ડ ટેસ્ટામેન્ટનો ઈશ્વર કાલ્પનિક પાત્રોમાં સૌથી અપ્રિય છે.
ઓ,
ન્યૂ ટેસ્ટામેન્ટને થોડો સુધારો ગણે છે, પણ એના મૂળ પાપ અને ઈસુના બલિદાનથી મુક્તિ જેવા વિચારોને પણ નૈતિક રીતે પ્રશ્નાર્થ ગણે છે.
તો પછી આપણી આજની જે નૈતિક સમજ છે, જેમ કે સમાનતા, માનવ અધિકાર, એ ક્યાંથી આવી જો ધર્મગ્રંથોમાંથી નહીં તો?
અહીં ડોકિન્સ બદલાતો નૈતિક ઝાઇટગાઇસ્ટ યુગ ચેતનાની વાત કરે છે. એ કહે છે કે સમય સાથે સમાજની સામૂહિક નૈતિક સમજ બદલાઈ છે, વિકસી છે. ગુલામી નાબૂદ થઈ, સ્ત્રીઓને અધિકાર મળ્યા, આ બધું ધર્મગ્રંથોમાં ફેરફાર થવાથી નથી થયું.
તો શેનાથી થયું?
તર્ક, ચર્ચા, સહાનુભૂતિનો વિકાસ, માનવ અધિકારોની વધતી સમજ, આ બિનસાંપ્રદાયિક પ્રગતિ છે. હકીકતમાં આપણે આજે ધર્મગ્રંથોમાંથી પણ એ જ વાતો લઈએ છીએ જે આપણને સારી લાગે છે અને બાકીની છોડી દઈએ છે. આ જ બતાવે છે કે આપણું નૈતિક માર્ગદર્શન ધર્મગ્રંથોથી સ્વતંત્ર છે.
આ મુદ્દો ખરેખર વિચારવા જેવો છે. આપણે ઘણીવાર માની લઈએ છીએ કે નૈતિકતા એટલે ધર્મ, પણ ડોકિન્સ કહે છે કે આપણી નૈતિકતા તો વિકસી રહી છે તર્ક અને સહાનુભૂતિના આધારે. તો પછી શ્રદ્ધાનું શું? ફેથ, એને તો આપણે ગુણ માનીએ છીએ.
ડોકિન્સ અહીં પણ ઊંધા પ્રવાહે ચાલે છે. પ્રકરણ 8માં એ કહે છે કે શ્રદ્ધા એટલે કે પુરાવા વગર કે પુરાવા વિરુદ્ધ માનવું એ ગુણ નથી પણ બૌદ્ધિક દુર્ગુણ છે.
દુર્ગુણ કેમ?
કારણ કે એ આપણને પ્રશ્નો પૂછતા, પુરાવા શોધતા અને વિવેચનાત્મક રીતે વિચારતા રોકે છે. એ કહે છે કે શ્રદ્ધા અતાર્કિક અને ક્યારેક ખતરનાક માન્યતાઓ અને કાર્યો તરફ દોરી શકે છે, જેમ કે ધાર્મિક કટ્ટરતા, હિંસા. વિજ્ઞાન અને ધર્મ વચ્ચેનો સંઘર્ષ, જેમ કે ઉત્ક્રાંતિ ભણાવવાનો વિરોધ, એને પણ એ નુકસાનકારક ગણે છે.
અને બાળકો પર ધર્મની અસર, એ પણ એક મોટો મુદ્દો છે પુસ્તકમાં, નહીં? ઘણો સંવેદનશીલ.
હા, ખૂબ જ. પ્રકરણ 9માં ડોકિન્સ બહુ સ્પષ્ટ છે. એ કહે છે કે બાળકો પર એમના માતા પિતાનો ધર્મ લાદવો, ખાસ કરીને જ્યારે તેઓ જાતે વિચારી શકતા નથી, એ એક પ્રકારનું માનસિક શોષણ છે.
આ તો બહુ ભારે શબ્દો છે.
હા, એમનું કહેવું છે કે જેમ આપણે બાળકને કોમ્યુનિસ્ટ બાળક નથી કહેતા, એમ ખ્રિસ્તી બાળક કે મુસ્લિમ બાળક કહેવું અતાર્કિક છે. બાળક એમના માતા પિતાનું છે, પણ એનો પોતાનો ધર્મ નથી. બાળકોને શું વિચારવું એ નહીં, પણ કેવી રીતે વિચારવું એ શીખવવું જોઈએ. એમને પોતાની રીતે ધર્મ વિશે નિર્ણય લેવાની સ્વતંત્રતા મળવી જોઈએ. એ કડક ધાર્મિક ઉછેરમાં જે નરકનો ડર વગેરે બતાવાય છે, એનાથી બાળકોના મન પર થતી ખરાબ અસરના ઉદાહરણો પણ આપે છે.
આ વાત ખરેખર વાલી તરીકે, શિક્ષક તરીકે, સમાજ તરીકે આપણને વિચારતા કરી દે છે. બાળકના મનની સ્વતંત્રતા કેટલી મહત્વની છે. છેલ્લે પેલી દલીલનું શું કે ધર્મ લોકોને શાંતિ આપે છે, જીવનનો અર્થ આપે છે, એક સમુદાય આપે છે.
હા, છેલ્લા પ્રકરણમાં ડોકિન્સ એ વાત સ્વીકારે છે કે આ બધી જરૂરિયાતો સાચી છે. માણસને આશ્વાસન, અર્થ, સંગત જોઈએ છે.
પણ
શું? પણ એ કહે છે કે આ બધું મેળવવા માટે કોઈ અલૌકિક કાલ્પનિક વાતોનો સહારો લેવાની જરૂર નથી. વિજ્ઞાન આપણને બ્રહ્માંડની અજાયબીઓ બતાવીને અહોભાવ જગાવે છે. કલા, સંગીત, સાહિત્ય ભાવનાત્મક સંતોષ આપે છે. ફિલોસોફી અર્થ શોધવામાં મદદ કરે છે. અને માનવ સંબંધો, પ્રેમ, મિત્રતા એ આપણને સમુદાય અને હૂંફ આપે છે.
એટલે વાસ્તવિક દુનિયામાં જ આ બધું મળી શકે છે
ડોકિન્સના મતે. હા, કુદરતની સુંદરતા, બ્રહ્માંડની વિશાળતા એ કોઈ પણ જૂની કથા કરતાં વધુ ભવ્ય અને વધુ આધ્યાત્મિક અનુભવ આપી શકે છે, જે વાસ્તવિકતા પર આધારિત હોય.
તો આટલી બધી વાતો પછી જો મુખ્ય સંદેશ તારવવા હોય તો તમારા મતે આ પુસ્તકમાંથી શું શીખવા મળે છે? સૌથી મહત્વનું શું લાગ્યું?
મારા માટે બે ત્રણ મુદ્દા બહુ અગત્યના છે. પહેલું એ વિચાર કે નૈતિકતા માટે ધર્મ જરૂરી નથી, આપણી સહાનુભૂતિ અને તર્ક જ પૂરતા છે. એના મૂળ ઉત્ક્રાંતિમાં છે. આ બહુ આશાસ્પદ વિચાર છે. બીજું, હેલી અલ્ટિમેટ 747 ગેમ્બેટ જે રીતે એ ડિઝાઇનરની દલીલને જ ઊંધી વાળી દે છે એ તાર્કિક રીતે ખૂબ જ શક્તિશાળી છે. અને ત્રીજું, શ્રદ્ધા પર સવાલ ઉઠાવવાની વાત પુરાવા વગર ન માનવું એ આપણને વધુ જાગૃત અને તાર્કિક બનાવે છે.
અને મને જે વાત સૌથી વધુ સ્પર્શી ગઈ તે છે ઉત્ક્રાંતિની અકલ્પનીય શક્તિ. કોઈ ડિઝાઇનર વગર કુદરતી નિયમોથી આટલી જટિલ અને સુંદર સૃષ્ટિ બની શકે એ વિચાર જ અદ્ભુત છે. એ કુદરત પ્રત્યે એક નવો જ આદર જગાવે છે. અને હા, બાળકોના મનની સ્વતંત્રતાનો મુદ્દો એ ખરેખર બહુ ગંભીર છે.
આપણે શ્રોતાઓ માટે એક સવાલ મૂકી શકીએ. ડોકિન્સ તર્ક, પુરાવા અને માનવતાવાદ પર આધારિત દુનિયાની વાત કરે છે. શું આપણને લાગે છે કે જો સમાજ ખરેખર ધાર્મિક માન્યતાઓથી આગળ વધીને માત્ર તર્ક અને સહાનુભૂતિ પર ચાલે તો એ વધુ સારો બની શકે, વધુ શાંતિપૂર્ણ, વધુ સહિષ્ણુ?
કે પછી ધર્મ જે સામાજિક બંધન અને અર્થ આપે છે એના વગર સમાજ ચાલી જ ન શકે? આના પર વિચારવા જેવું ખરું.
બિલકુલ.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે.
આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.